أعوذ بالله من الشيطان اللين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن، صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك طوعا وتمتئه فيها طويلا. اللهم صل على محمد وعلى محمد وأجل فرجهم. Respected Mominin and Mominat, Ahle Madagascar, Mayotte, Reunion, France, Paris, India, Jaja Mari Awaz Samrache, સર્વ ખોજા રેડિયો સાંભળનાર વહાલા બુઝુર્ગ વદિલ ભાઈઓ અને બહેનોને અમરીન ફાતિમા ઇન્ડિયા તરફથી સલામન અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતો. તમામ તારીફ અને શુક્ર એ મહબૂદનો કે જે તારીફને લાયક છે, જેની હમદ સના આપણા બસની બહાર છે. હમદ સના એ મહબૂદે હકીકી માટે કે જે રબ્બુલ આલમીન છે, તેની જાત બરકતવાળી છે, ઉચ્ચ મર્તબાવાળી છે અને પવિત્ર છે. અઝાની ગ્રામી, આપણે કાલે 10 અઝીમ નેમતો વિશે જોયું, 10મી અઝીમ નેમત વિશે જોયું. સાથે આપણે રસૂલ ઇસ્લામની 6 વાતો જોઈ કે જે 6 નસીહતો એમણે મૌલા ઇસ્લામને કરી હતી અને એ નસીહતો આપણા માટે હતી. પહેલી નસીહત કે વાજિબાતને અંજામ દો મુસ્તહબાત પછી. એટલે કે આનો મતલબ એમ નથી કે આપણે મુસ્તહબાત મૂકી દેવાનું છે, મુસ્તહબાતની સાથે સાથે વાજિબાત અંજામ આપવાની છે. એટલે કે વાજિબાત સાથે સાથે મુસ્તહબાત અંજામ આપવાની છે. મુસ્તહબાત તો વાજિબાતની શોભા છે. વાજિબાત પહેલે અદા કરવાનું અને પછી મુસ્તહબાત અંજામ આપવું જોઈએ. એવું ન થાય કે મુસ્તહબાત અંજામ આપતી વખતે આપણી વાજિબાત છૂટી જાય. પછી બીજી નસીહત હતી કે આખિરતને દુનિયા ઉપર ફોકિયત આપો. આ જ દુનિયામાં રહીને આખિરતને કમાવાની કોશિશ કરવો જોઈએ, એટલે કે પૂરી કોશિશ કરવી જોઈએ. ઉમ્મીદ અને ખોફ બંને રાખવું જોઈએ. અલ્લાહ ગફુરુર રહીમ છે, તો સાથે સાથે સજા આપવા માટે પણ તૈયાર છે. આપણે આ દુનિયામાં તો એવા અમલ કરીએ કે જે દુનિયા માટે હોય અને આખિરત માટે ન હોય, અને પછી એવી ઉમ્મીદ રાખીએ કે અલ્લાહ આપણને આખિરતમાં બક્ષી દે, તો એવું નહીં બને. એક નાના વાક્ય જરીએ સમજાવતી ચાલું કે જનાબે લુકમાન એક વખત સફરમાં હતા. તેમનું રોકાણ એક ખેડૂતના ત્યાં થયું અને અમુક રિવાયતો પ્રમાણે એ ખેડૂતના ત્યાં કામ પણ કરતા હતા. તો જ્યારે સવારે નમાઝે શબનો વખત થયો ત્યારે તેમણે ખેડૂતને જગાડ્યો. તે ઉઠ્યો નહીં અને કહેવા લાગ્યો કે અલ્લાહ ગફુરુર રહીમ છે. જનાબે લુકમાનને થયું કે ચલો આ તો મુસ્તહબાત અંજામ અમલ છે. પછી જ્યારે વાજિબનો સમય થયો, નમાઝે ફજરનો સમય થયો, ત્યારે તેને ફરી જગાડ્યો. તે ફરી ન ઉઠ્યો અને કહેવા લાગ્યો કે અલ્લાહ ગફુરુર રહીમ છે. આવું ઘણી વખત આપણા માશરામાં આપણે જોઈએ છીએ કે ઇન્સાન મુસ્તહબાત વાજિબાતને અંજામ નથી આપતો અને એમ કહી દે છે કે અલ્લાહ ગફુરુર રહીમ છે, માફ કરવાવાળો છે, બક્ષવાવાળો છે. તો હવે જનાબે લુકમાનને થયું કે આ ખેડૂતને સમજાવવો પડશે. હવે એવું થયું કે જનાબે લુકમાનને પેલા ખેડૂતે ઘઉંના દાણા આપ્યા અને કહ્યું કે આ જઈને તમે એને ખેતરમાં વાવી નાખો. જનાબે લુકમાન ગયા અને પછી જ્યારે ખેડૂતે સવાલ કરી અને પૂછ્યું કે તમે ઘઉંના દાણા વાવી નાખ્યા, તો જનાબે લુકમાન કહે છે કે ના, મેં ઘઉંના દાણાને વાવ્યા નથી, પણ અલ્લાહ તો ગફુરુર રહીમ છે, રહેમાનુર રહીમ છે, ઇન્શાલ્લાહ ઘઉં ઉગી નીકળશે. આ ખેડૂત કહે છે કે આ કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે થઈ શકે છે, જ્યારે ઘઉં વાવ્યા જ નથી તો ઘઉં ક્યાંથી ઉગશે? હવે જનાબે લુકમાન કહે છે કે જો દુનિયા બાબતે માટે તમારી અક્કલ કેટલી કામ કરે છે કે ઘઉં વાવ્યા જ નથી તો ઘઉંની ફસલ ક્યાંથી ઉગવાની છે, અને આખિરત માટે ઇન્સાન એમ કહે છે કે ના હું નમાઝ પઢું, ના રોઝા રાખું, ના કાંઈ કરું, કોઈ ઈબાદત અંજામ ના આપું, ન સદકો આપું, ન સિલે રહેમી કરું, એટલે કોઈ વાજીબાત અંજામ ના આપું, અને પછી કહે કે હું ખુદા મને જન્નત આપી દે. આ કેવી રીતે થઈ શકે છે? લોકો સવાલ કરે છે કે દુનિયામાં રહીએ અને દુનિયાની મહાબત ના હોય એવી રીતે કેવી રીતે શક્ય છે? આની મિસાલ આલિમે દીન બહુ જ સરસ આપે છે કે એક દરિયો છે કે જેમાં એક કશ્તી ચાલી રહી છે, તો એ જે કશ્તી છે એ પાણી ઉપર પોતાની ગતિ પ્રમાણે ચાલી રહ્યું છે. આ જે વહાણ છે, આ જે કશ્તી છે, એ ક્યારે ડૂબશે? જ્યારે દરિયાનું પાણી કશ્તીમાં આવવા માંડશે. બસ આ જ મિસાલની જેમ આ દુનિયા છે. દુનિયા એ દરિયો છે અને મોમિન એ વહાણની જેમ છે, એ કશ્તીની જેમ છે. જ્યાં સુધી દરિયા ઉપર વહાણ ચાલે છે એ ચાલતું રહેશે, પણ જ્યારે આ દરિયાનું પાણી કશ્તીમાં આવવા લાગશે તો તે ડૂબી જશે. એવી જ રીતે મોમિન દુનિયામાં રહીને હલાલ હરામનું ભાન રાખીને જીવે તો કાંઈ વાંધો નથી, બધું સીધું ચાલશે. પણ જો દુનિયાની મહાબત તેના દિલમાં આવી ગઈ તો તેનું ઈમાન ડૂબી જશે. બસ રસૂલે ઇસ્લામ બીજી નસીહતોનો બીજી જે આ નસીહત છે કે આખિરત કમાવાનું, દુનિયાને દુનિયાને ઉપર ફોકિયત આપવાની છે આખિરતને, તો એનો મતલબ એમ છે કે દુનિયામાં એટલા બધા મશગુલ ના થઈ જાઓ કે તમે આખિરતને ભૂલી જાઓ. નહજુલ બલાગામાં મૌલાના ઇસ્લામના ખુતબાઓ છે કે જેમાં દુનિયાની મઝિમત પણ કરી છે, સાથે સાથે દુનિયા આખિરતની ખેતી છે તે પણ કહ્યું છે. બસ ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ દર્સમાં આ કન્ટિન્યુ કરશું. આજે આપણે જે 29th માય રમઝાન છે, આપણે ઇન્શાલ્લાહ આજની શબ અગર પોસિબલ થશે તો ઈદની શબ થશે, અથવા તો આખરી માહે રમઝાનની શબ. અઝીઝાને ગ્રામી, આપણે આખા માહે રમઝાન રોઝા રાખ્યા કે જેનો ફલસફો એ હતો, મકસદ એ હતો કે તકવા રાખ ઇખ્તિયાર કરો. આ તકવા આપણે માહે રમઝાન નામની હોસ્પિટલમાં એડમિટ થઈને, રોઝા નામની દવા લઈને, તમામ રૂહાની બીમારીઓને દૂર કરીને તકવા હાસિલ કર્યો છે. આ રૂહાની બીમારીઓ દૂર કરવા માટે આપણે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જેમ જેમ ઈલાજ થતો જાય છે તેમ તેમ બીમારી ઓછી થતી જાય છે, અને કામયાબ ઈલાજ ત્યારે જ થાય છે, ત્યારે જ પોસિબલ છે કે જ્યારે બીમાર એકદમ સેહતમંદ થઈ જાય. જ્યારે ડિસ્ચાર્જનો સમય આવે, ઘરે જતી વખતે તેની તબિયત સારી હોવી જોઈએ, રિપોર્ટ્સ બધા નોર્મલ હોવા જોઈએ. તો બસ આપણે પણ માહે રમઝાનની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો સમય આવી ગયો છે. શબે ઈદ નજદીક છે. શું આપણે રોઝા રાખવાનો મકસદ કે જે તકવા હતો તે ઈદ અને બાકીના 11 મહિના બાકી બરકરાર રહે તેવી દવા આપણે લઈ લીધી છે? પછી એવું ના બને કે જ્યારે એડમિટ થયા હતા તેના કરતાં ડિસ્ચાર્જ થતી વખતે, એટલે કે શબે ઈદ, આપણી બીમારી વધી જાય. ઈદ આવે છે તો જાણે આપણને છુટ્ટી મળી ગઈ દરેક ગુના કે જે આપણે માહે રમઝાનમાં એહતરામન મૂકી દીધા હતા, તે હવે ઈદમાં એ જ ગુના કરવા આપણે જાયઝ સમજીએ છીએ. એમ સમજીને કે હવે આ ગુના તો હવે માહે રમઝાન ખત્મ થઈ ગયો, હવે તો આ ગુના કરી શકાય છે. તકવા એટલે ખાલી તેને મેળવવાનું નામ નથી, પણ તેની હિફાઝત પણ એટલી જ જરૂરી છે. તેને મેળવ્યા પછી એને બચાવવાની ફિક્ર ન હોય તો તેના માટે આલિમે દીન એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે અગર કોઈ ખાલી ટેન્ક છે એને ફૂલ કરી નાખવામાં આવે, એટલે કે પાણીની ટેન્ક છે, ખાલી હતી, હવે એના અંદર પાણી ભરી દીધું, પણ જો અગર એના બધા જ નળ ખોલી નાખવામાં આવે તો એ પાણી શું થઈ જશે? એ ડ્રેન થઈ જશે અને ટેન્ક પાછી ખાલી થઈ જશે. એવી જ રીતે એસી છે, એર કન્ડિશનરનું કુલિંગ બહુ જ સારું છે, પણ જો આપણે બારી અને દરવાજા ખુલ્લા રાખીએ તો એસી તો શરૂ રહેશે પણ એનો કંઈ ફાયદો નહીં પહોંચે, બધી કુલિંગ વહી જશે. તકવાનું પણ આવું જ છે કે તે કન્ટિન્યુઅસ રહે એ જરૂરી નથી. તેનું રક્ષણ કરીશું, તેની હિફાઝત કરીશું તો જ એ આપણા પાસે રહેશે, એ કન્ટિન્યુ રહેશે. ને તો એ તકવા ક્યારે નીકળી જશે આપણને ખબર નહીં પડશે. એક દિવસમાં તકવા કેટલી વાર આવે છે અને કેટલી વાર ચાલ્યો જાય છે. આલિમે દીન કહે છે કે અમુક એવા તરીકા છે, એવી પ્રેક્ટિસ છે કે જેનાથી માહે રમઝાનમાં હાસિલ કરેલો તકવા બીજા 11 મહિના સુધી સુરક્ષિત રહેશે, પણ આ પ્રેક્ટિસને પણ જારી રાખવું પડશે. આ તકવા આપણો 11 મહિના બરકરાર રહે એ માટે આપણે સૌથી પહેલાં આપણા ઝહેનમાં એ રાખવું પડશે કે માહે રમઝાન સિવાય પણ અલ્લાહ છે. અમુક બુરાઈઓ કે જે આપણે માહે રમઝાનમાં છોડી દીધી હતી, જેમથી માહે રમઝાનમાં આપણે રોજાતી હતા એટલે આપણે શું કરતા હતા, ગીબત, જૂઠ, તહમત એ બધાથી બચતા હતા, તો માહે રમઝાન પછી પણ ગીબતથી બચવું જોઈએ, કરવા તો બાજુ પણ સાંભળવું પણ ન જોઈએ, જૂઠ અને બહતાનથી પણ પરહેજ કરવું જોઈએ. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે તે શખ્સ આયતે ઇલાહી ઉપર ઈમાન નથી રાખતો કે જે જૂઠ બોલે છે અને તો બહતાન લગાડે છે. બસ અઝીઝાની ગ્રામી, આપણે જોઈએ કે આપણે આપણો જે ઈરાદો છે એ મજબૂત થાય, કુવતે ઈરાદો મજબૂત થઈ જાય, એટલે કે હરામને જોવે અને આંખ બંધ થઈ જાય, હરામ તરફ આગળ વધે જ નહીં. તો એના માટે ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે સૂરે તોબાની આયત નંબર 119, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અયુહલ્લદીના આમનત તકુલ્લા કુનુ મઅસ્સાદિકીન, એ ઈમાન લાવનારાઓ તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. આ આયત પડ્યા પછી એક નાનકડી દુઆ પડે કે જે આ પ્રમાણે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલ્લાહુમ્મા રફઅની ફી આલા દરજાતી હાઝિહિન નુદબા વા આઇની બે અઝમિલ ઇરાદા. ઇમામ ફરમાવે છે કે આ આયતના પડ્યા પછી, એટલે કે સૂરે તોબાની આયત પડ્યા પછી આ દુઆ અગર પડે તો કુવત ઈરાદો બહુ જ મજબૂત થઈ જશે. ઘણી વખતે ઘણા સારા ઈરાદા કરીએ છીએ પણ અમલમાં નથી આવતા, તૂટી જાય છે. આપણે ઈરાદો કરીએ છીએ કે આપણે જૂઠ નહીં બોલીએ, આપણે ઈરાદો કરીએ છીએ કે આપણે નમાઝે શબ પડીશું, પણ આ બધા અમલમાં નથી આવતા. તો એ એટલા માટે કે ઈરાદો મજબૂત નથી હતો. તો ઇન્શાઅલ્લાહ આ દુઆ કરવાથી, આ અમલ કરવાથી ઈરાદા મજબૂત થશે અને અમલમાં પણ આવશે. દરેક નમાઝ પછી મજબૂત ઈરાદાની માટે આપણે પડવી જોઈએ. બસ ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ 10માં આપણે કન્ટિન્યુ કરશું. આવો આપણે પરવરદિગાર આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગાર, પરવરદિગાર જલ્દ અઝ જલ્દ ઇમામ ઝમાન અલ ઇસ્લામનો ઝુહુર કર અને અમને સૌને એમના સાચા અનસારોમાં શુમાર કરી દે. અલ્લાહ આમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન બિરહમતિકા યા અરહમર રાહિમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વઆલા મુહમ્મદ વઅજ્જલ ફરજહુમ.